વીર સંવત 2505 કારતક સુદ એકમ બુધવાર તારીખ 1/11/78 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનો શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 49 ના અલુક્તના બોલ 3, 4 અને 5 ઉપર સ્વર્ણ પરિમા પ્રવચન શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સ્વર્ણ પ્રવચન નંબર 124
நமோ நுரி சௌ ஆயிரியம் நமோ நுரி சௌ ஜாயனம் நமோ நுரி சௌ திராவர்த்தி சாவணம் ஓம்காரமெங்கு சயுக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்ய ஓம்காராய நமோ நம மங்களம் மகவானயோ மங்களம் கோகமோகி மங்களம் குன்கொண்டாரி உஜேந்திர மோச மங்களம் நமா சுமரி சாராய் சுவானோ பூத்தியாசாஸ்தி சுவாய் பவாய
સમયસાર 49 ગાથાનો અવ્યક્ત બોલ છે. બહુ સરસ મંગળિક પહેલો બોલ તો એમ કહ્યો કે સદ્રવ્ય છે લોક એ તો નહીં છે વ્યક્ત છે તેનાથી જે અન્ય છે એ કોણ નિર્ણય કરે છે પર્યાય એમ નિર્ણય કરે છે હા હા સદ્રવ્ય લીગને વ્યક્ત એનાથી હું જ્ઞાયકને અવ્યક્ત એટલી વસ્તુ તે જીવ છું. શબ્દ એમ છે ને એક બુ થઈ ગયો છે. બીજો કષાયોનો સમૂહ જે ભાવક ભાવ જે પર્યાયમાં ભાવક જે કર્મ એનીથી થતા વિકલ્પો જે શુભ શુભ એ વ્યક્ત છે પ્રગટ છે હું તેનાથી અનસું. પર્યાય એમ જાણે છે આ કષાયનો સમૂહ જે પાવન ભાવ એનાથી હું છુપીન છું. બેની વચ્ચે પડેલી પર્યાય પર્યાય એમ જાણે છે અનુભૂતિ ભાષા તો શું કરે કે હું એક જીવદ્રવ્ય છું. અવ્યક્ત એટલે પર્યાયમાં આવ્યું નથી પરમાં આવ્યું નથી એ પી છે બાકી છે તો વ્યક્ત એ અપેક્ષાએ હું આત્મા જીવ કષાયના સમૂહ વિકલ્પોની જાત ગમે તે હું ગુણગુણીના ભેદનો વિકલ્પ હો રાગ શાસ્ત્રને લખવાનો વિકલ્પ હો એ વિકલ્પના સમૂહથી એ ભાવક ભાવ કર્મનો એ ભાવ છે. શાસ્ત્ર લખતા વખતે વિકલ્પ છે ને કરતા નથી હજી કરતા થઈને લખે છે એ તો મીઠા દૃષ્ટિ છે. સમજાણું કઈ ત્યાં તો વિકલ્પ આવ્યો છે એ કષાયનો સમૂહ છે અને ભાવકનો ભાવ છે મારા ભાવકનો ભાવ એ નહીં. મારો ભાવ તો એ વિકલ્પથી
પેપણાચાર્ય એમ કે છે, એ વિકલ્પ જે છે એ તો કર્મના ભાવક નો ભાવ છે, મારા દ્રવ નો ભાવ એ નથી, મારો વસ્તુ છે એનો એ ભાવ નથી. હા હા હા, આવી વાત છે પ્રભુ. હા હા હા, કષાયો નો સમૂહ ભાવક ભાવ પ્રગટ છે પ્રભુ, હું તો એનાથી ભિન્ન કઈ અવ્યક્ત કર્યો, અવ્યક્ત નો અર્થ પર્યાયમાં આવતો નથી, દ્રવ્યમાં પાયરમાં આવતો નથી, એ વસ્તુ તરીકે તો વ્યક્ત પ્રગટ જ છે દ્રવ. એ બે મૂર્તો ચાલી ગયા છે, હવે આ ત્રીજો. ચિત્ત સામાન્યમાં બહુ અલૌકિક વાત છે બાપા, વિનાયક ભાવ ચિત્ત સામાન એટલે દર્શન જ્ઞાન રૂપી ચિત્ત, એવું જે સામાન સ્વરૂપ ચિત્ત સામાન, ચિત્ત એટલે જ્ઞાન ને દર્શન એવું જે કાયમી સ્વભાવ સામાન, એમાં બીજા બધા ગુણ આવી જાય છે. હું કોણ છું એમ નિર્ણય સમ્યક દર્શન ની પર્યાય અથવા જ્ઞાન ની પર્યાય એમ નિર્ણય કરે છે. એ ચિત્ત સામાન્યમાં જ્ઞાયક દર્શન ને જ્ઞાન એવું સામાન નામ ધ્રુવ, એમાં ચૈતન્ય સર્વવ્યક્તિઓ, ચૈતન્ય સર્વ પ્રગટ અવસ્થાઓ, ભૂતની અને ભવિષ્યની એમાં અંતર્મગ્ન છે, એટલે કે અંતર્મગ્ન છે એટલે કે ગુણ રૂપ છે. પૂર્વે અને પછી મતિશુદ્ધ જ્ઞાનની પર્યાય પ્રગટી છે વર્તમાન, એમ કે છે વર્તમાન ભાઈ, એમ કે છે કે ભૂતકાળની મારી મતિ શુદ્ધ જ્ઞાનની પર્યાય હોય, ભવિષ્યમાં પણ મતિ શુદ્ધ ને કેવળ જ્ઞાનની પણ પર્યાય, આ તે જ્ઞાનથી વાત લીધી એવો આનંદ ગુણ. હા 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 હા, આત્મા કોણ છું કે ચિત્ત સમાન જે વસ્તુ છે તેમાં ચૈતન્યની સર્વ પ્રગટ ભાષાઓ, પ્રગટ તો પર્યાય હતી ત્યારે ની અપેક્ષા છે, ભૂતકાળમાં હતી ભવિષ્યમાં થશે એ અપેક્ષા પ્રગટ થઈ, પણ મારા સ્વરૂપમાં એ નથી અત્યારે, ભેદ એવા નથી. એકલો વિનાયક ભાવ જેને આ પર્યાય ને પરની અપેક્ષાએ અવ્યક્ત કહ્યું, પણ પર્યાયમાંથી વ્યક્ત થાય છે, આવી વાત છે. ચૈતન્ય સમાન જે કાયમી ચીજ છું, હા હા હા, એમાં જે એક કાય તો મેં મતિશુદ્ધની પર્યાય જ્ઞાન લીધી, એમ શ્રદ્ધાની એમ ચારિત્ર શાંતિની થઈ ગઈ અને થશે, આ એ બધી પર્યાયો વર્તમાન સિવાય, કેમ કે વર્તમાન પર્યાય તો એ નિર્ણય કે તો હું આ છું, મારો સ્વરૂપ સામાન જે છે તેમાં બધી અવસ્થા હું નિમગ્ન છે, અવસ્થા રૂપે અવસ્થા અંદર નથી. રાઈટ, શું કીધું કે મતિ શુદ્ધ જ્ઞાનની મારી પર્યાય થઈ ગઈ એ તો શુભ સંભાવની હતી, અને અમુક પૂરી થશે એ શુભ સમની છે, અને પછી થશે એ ક્ષાયકની છે. પણ મારો ભગવાન એ ભૂતને ભવિષ્યની પર્યાય અંદર નિમગ્ન એટલે પરિણામ ઉભાવે છે. સમજાણું કાંઈ એટલે પ્રગટ પર્યાયનો જે ભાવ હતો એ ભાવ અંદરમાં નથી. હવે જે ત્રિકારી ધ્રુવ સ્વભાવ છે તેમાં સામાન સ્વભાવ એનો થઈ ગયો છે. પરિણામિક સ્વભાવ એટલે એકરૂપ સ્વભાવ. એ વ્યક્તિ જે પર્યાય છે તો અનેક પ્રકારે ભિન્ન ભિન્ન, કોઈ ક્ષોભસમની, કોઈ ક્ષાયકની, મતિ શુદ્ધ ક્ષોભસમની, સંકિત ક્ષાયક હોય છે એની. ચારિત્રના સ્વરૂપના આચરણની પ્રગટ અવસ્થા છે તે થઈ ગઈ, તે થશે તે. એવી એવી જ્ઞાનની, દર્શનની, ચારિત્રની, આનંદની, આનંદની પર્યાય પણ હું સાધક છું તો મારી જે આનંદની પર્યાય વીતી ગઈ એ અંતરમાં ગઈ. ભલે એ આનંદની પર્યાય સૂક્ષ્મ ભાવે હો પણ અંતર ગઈ ત્યાં પરિણામિક ભાવે થઈ ગઈ. પરિણામિક એટલે સહજ જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવમાં એ આવી ગઈ. ત્યાં આગળ એ પર્યાય ક્ષુભમ ભાવે રહેશે અંદર. આમ તો ભાષે એમ ચિત્ત સમાજમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન અંતર્ભૂત છે, પર એ જે ક્ષુભમ ભાવ છે તે અંતર્ભૂત છે. સમજાવું કાંઈ ચંદભાઈ? આવું જણું છે, બસ બેસવું છે. બે હજાર ને 35 છે. હા, 5 ને 3 8 2000 આટલું બીજું રહ્યું. 8 કર્મથી અને એના ભેદોથી પણ ભિન્ન ભગવાન છે. ચિત્ત સામાન્યમાં એટલે કે જેટલી શક્તિઓ મલિનરૂપે થઈ ગઈ અને નિર્મળ રૂપે પણ થઈ અને હજી પણ ભવિષ્યમાં થોડી કેટલીક મલિનરૂપે રહેશે અને કેટલીક વ્યક્ત નિર્મળ થશે, એ બધી મારા સ્વરૂપના અંદરમાં એકાકાર છે. એમ પ્રગટ જ્ઞાનની પર્યાય, પ્રગટ શ્રદ્ધાની પર્યાય, પ્રગટ આનંદની પર્યાય, પ્રગટ સ્વરૂપાચરણની સ્થિરતાની પર્યાય, એવી અનંતી પર્યાયોનો એક રૂપ પ્રગટ, તે આ જીવ છું એમ નક્કી કરે છે. ભાઈ સાથે એક પર્યાય નક્કી, પણ એની પર્યાય આનંદી પર્યાય ભેગી છે ને. એક સમયમાં અનંતી પર્યાયો પ્રગટ વ્યક્ત છે, એ અંતરમાં ગઈ નથી. સમજાણું કાંઈ? મારે કેવું સમજ્યું છે જુઓ ને, ટૂંકી ભાષામાં હું એક જ્ઞાયક સમાન સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, એકરૂપ સ્વભાવ ભાવ, એમાં ભૂત અને ભવિષ્યની પર્યાયો કોઈ મલિન મલિન ગઈ તે પણ અંતર્મગ્ન થઈ, ઉદય ભાવની પર્યાય અંતર્મગ્ન થઈ ત્યાં અંતર્મગ્ન ઉદય ન રહી, ત્યાં તો પરિણામી સ્વભાવમાં થઈ. આવો માર્ગ વિકરાળ સર્વજ્ઞ. ઓહો હો હો, એમાં આદિ પુરાણ 1008 નામ આપ્યા છે. અરે અડધો કલાક સાધ્ય થઈ ગયો 1008 ની છ થી આડા છ. ઓહો હો, ગજબ કામ કર્યું મુનિ. એ વખતે જે વિકલ્પ આવ્યો છે શક્તિના વર્ણ, એ વિકલ્પ કસાયનો સમૂહ છે, એનાથી મારી ચીજ ભિન્ન છે. અને પછી ભૂતકાળ અને ભવિષ્યમાં અનંતી પર્યાયો થઈ ગઈ એક એક ગુણની, એવા અનંતા ગુણની અનંતી પર્યાયો થઈ ગઈ. એમ ભવિષ્યમાં એક એક ગુણની એક પર્યાય અનંત ગુણની અનંત પર્યાય થશે એને વ્યક્તિઓ કીધી, સર્વ વ્યક્તિઓ કીધી ને. આ વ્યક્તિ આ વ્યક્તિ નથી કહેતા લોકો, કાં હોય આ વ્યક્તિ કહેવ્યા એમાં પ્રગટ અવસ્થાઓ. આ એ ચીજ સામાન્યમાં નિમગ્ન છે, એક નિમગ્ન નથી કહ્યું, નિમગ્ન સ્વભાવ ભાવરૂપ થઈ ગઈ છે. શું કીધું સમજાણું? હા હા, અલૌકિક વાત છે. બાપા ત્રીજો બોલાયો છે. વર્તમાનમાં અનંત ગુણની પર્યાય વ્યક્ત છે, એ વ્યક્ત પર્યાય એમ નિર્ણય કરે છે કે મારું સ્વરૂપ જે જ્ઞાયક ભાવ જે છે એમાં સમજાવવામાં શું કે જ્ઞાયક છું ને અંતર્મગ્ન છે એ પણ એ બધો વિકલ્પ છે, પણ સમજાવવા શું સમજાવે. વર્તમાનમાં જેટલા ગુણો છે અનંત 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 અનંત, એ બધા ગુણોની વર્તમાન પર્યાય વ્યક્ત પ્રગટ છે મારે. એક જ પર્યાય છે એમની અનંતી પર્યાય, અનંતી પર્યાય અંતરમાં ગઈ નથી. હા હા હા, ચંદુભાઈ ને પૂછ્યું હતું કે સામાન્ય અંતરમાં શું થઈ ગયું, તો વર્તમાન વેગ ની અંદર કે ના, એ વ્યાખ્યા થઈ ગઈ. પણ એ નિમગ્ન થયું છે એ કોણે નિર્ણય કર્યો? હા હા, શું સર? હા હા, બોલાયો છે ને કે આત્મા એક વસ્તુ અને એમાં અનંત અનંત ગુણો, અનંત અનંત ગુણો એટલે જેની સંખ્યાની કોઈ મર્યાદા હજ ન મળે. જેમ લોકનો અંતની કોઈ હદ હદ છે કે હવે આકાશ અહીં થઈ રહ્યું શું છે આથી આથી. હા હા, 14 બ્રહ્માંડનો અંત છે અસંખ જોજન બસ, પણ પછી ખાલી જગ્યાનો આમ ક્યાંય અંત? એવું જે અલોકનો આકાશ એનો ક્યાંય અંત નહીં. એના અંત વિનાના આકાશના અનંત અનંત પ્રદેશો, એથી પણ ભગવાન એક આત્મામાં અનંત 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 અંતથી અનંત અનંત ગુણો ભિન્ન. આ શું કે છે? એકવાર નાસ્તિક હોય તો પણ એને વિચારમાં આવી જાય કે શું છે આ ત્યાં. અને તે અસ્થિ રૂપે છે. વળી તેનો અંત નથી, છતાં તેને પ્રદેશ ગુણને લઈને આકાર છે. ખાસ હા, કોને? આકાશને. એવા આકાશના પ્રદેશનો આકાર છે તે અનંત અનંત પ્રદેશ છે. એથી અનંત અનંત ગુણા ભગવાન આત્મામાં વર્તમાનમાં ગુણ છે, અને તેટલી જ અનંત ગુણોની જેટલા અપાર 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 ગુણ છે તેટલી જ વર્તમાન પર્યાયમાં અપાર અપાર પર્યાય પ્રગટ છે. જે પ્રગટ પર્યાય અનંત છે એની અનંત 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 અનંત, તો એ પર્યાયની વર્તમાન પ્રગટનો કોઈ પર્યાયનો છેડો છે એ વસ્તુ નથી. સુનભાઈ, પ્રગટ પર્યાય જે છે એટલી અનંતી છે. ક્ષેત્રથી આમ અંત આવી ગયો આમ એટલા માં. પણ એની જે સંખ્યા પ્રગટ દિશાઓ જે સામાન્યમાં વર્તમાન ભળી જ નથી. અનંતી અનંતી પર્યાય, અનંતી અનંતી અનંતી, જેટલા ગુણો તેટલી પર્યાય. એ અનંતી અનંતી પર્યાય એમાં પ્રધાનપણે જ્ઞાનની પર્યાય એમ નિર્ણય કરે છે કે આ ચિત્ત સામાન્ય વસ્તુ જે છે વસ્તુ એમાં એ બધી પર્યાયો ભલે મલિન મલિન થઈ ગઈ, થોડો વખત મલિન રહેશે પણ જ્યાં બધી સાધક છે એટલે. અમૃતચંદ્ર આચાર્ય કહ્યું ને કર્મ શ્રતા માર્યા, હા મારી પર્યાયમાં કરુષિત ભાવ છે. મારી પર્યાયમાં દુઃખરૂપ ભાવ છે. હું એ નથી, હું તો ત્રિકાળી આનંદ સ્વરૂપ છું. પણ આની ટીકા કરતા એ વિકલ્પ છે તેનો હું કરતા નથી, એ તો આવી ગયો. અને અક્ષરો લખાઈ ગયા એ તો જડને કારણે લખાઈ ગયા, મેં લખ્યા નથી, મારા અક્ષર નથી. આ સમજાણું કાંઈ, એવા અનંત અનંત પર્યાયો થઈ ગઈ. કેટલીક એની વર્તમાન અનંતિ પર્યાયને આ પર્યાય છેલ્લી છે. એક બે ત્રણ અનંત 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 કરતા કે હવે અનંતનો છેલ્લો અનંત આ છે, છેલ્લો અનંત એ નથી, છેલ્લો અનંત એ નથી. અને છેલ્લા અનંતનો છેલ્લો ભાગ એમ નથી, એટલી તો પ્રગટ રસ્તાઓ છે. એ પ્રગટ રસ્તામાં જ્ઞાન અને શ્રદ્ધાની પર્યાય સામાન્ય સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ છે એમાં આ નિર્ણય થયો છે. વર્તમાન પર્યાયમાં કે પૂર્વની અને ભવિષ્યની પર્યાયો બધી અંતર મગ્ન નહીં, નિમગ્ન. નિમગ્ન નામ એ તો પરિણામિક ભાવ થઈ ગઈ બસ. અરે અરે આવી વાત છે, ગ્રહણ દ્રવ સ્વભાવ ભાઈ, સ્વયંભૂ ભગવાન આત્મા સ્વયંભૂ પોતાથી પોતે છે અને પોતાથી પોતે પ્રગટ થાય છે. હા 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 એક એક આત્માની વાત હોય એવા તો અનંત આત્માઓ. હા હા પર્યાય અવસ્થા છે, ગુણ ટીકાળી છે, ઘણી વાત બહુ. પર્યાય અવસ્થા વર્તમાન એક સમયની છે અને ગુણ છે ટીકાળ ધ્રુવ છે. જેની વાત બાપુ એક એક વાત હે. હા કેટલું સમાયેલું છે આ ચીજ સામાન્યમાં. મારો પ્રભુ જે સામાન્ય રૂપ જે છે ધ્રુવ, હા હા એ ધ્રુવમાં ભૂત અને ભવિષ્યની અનંતિ અનંતી 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 એક સમયની અનંતી એવી એવી અનંત સમયની અનંતી ભવિષ્યમાં પણ એક સમયની અનંતી એવી અનંત સમયની. એ નહીં જાણે ગુણ જાણે એમ પર્યાય તો ગુણ તરીકે જાણે. સર્વજ્ઞના જ્ઞાનમાં આવે કે આ અંશ છે એ આમાં પરિણામ રૂપે થયો અને આ અંશ છે એ આ પ્રગટ છે ભગવાનના જ્ઞાનમાં હોય છે. અહીંયા તો ગુણ રૂપે છે, સામાન રૂપે છે. અંતર્મગ્ન થઈ ગઈ છે, નિમગ્ન થઈ ગઈ છે. ભાષા જુઓ ને, નિમગ્ન છે, નિમગ્ન. હા હા ઉન્મગ્ન નિમગ્ન નામની નદીઓ બે છે વૈચાર પર્વતમાં. સાધવા જાય છે ચક્રવર્તી તીર્થંકર પોતે ચક્રવર્તી સાધવા જાય, વચ્ચે બે નદીઓ આવે છે. એક નદી ઉન્મગ્ન છે, એક નિમગ્ન છે. હા, એક નદીમાં જે કંઈ પડે વસ્તુ એને બુડાડી દે અંદર ઉન્મગ્ન. એક ચીજ અંદર નાખે બહાર કાઢી નાખે. ઓલે નિમગ્ન છે, ઓલે ઉન્મગ્ન છે, એમાં ભગવાન આત્મામાં. આ ભૂત અને ભવિષ્યની અનંતી 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 એક સમયમાં અનંતી અનંતીનો પાર નહીં. હા, એવી અનંતી સમયની પર્યાયો અને ભવિષ્યની અનંતકાળની પર્યાયો. આ કેવળ જ્ઞાનની પર્યાય વ્યક્ત થશે ત્યારે તે અનંત અનંત થશે અને તે પર્યાયમાં અનંતા અનંતા કેવળીઓ જાણે એટલી એક સમયના અવિભાગ પ્રતિછેદની તાકાત છે એ બધી પર્યાયો. આ મારો સામાન્ય સ્વભાવ ધ્રુવ નિમગ્ન છે. આ છે એટલે અંતર્ભૂત છે. અંતર્ભૂત છે એ પર્યાય રૂપે અંતર્ભૂત નથી. અંતરમાં ભૂત છે તો ગુણ રૂપે પરિણામિક ભાવ રૂપે સહજ સહજ સહજાત્મ સ્વરૂપ એ રૂપે અંદર છે. હા 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 આવો ઉપદેશ ના તરફ હે આખી જિંદગીમાં અડધો કલાક 1008 નામ નિસ્વાધ્યાય થઈ અડધો કલાક 1008 સંતો ના કરેલા હે નામ. આ એવા બધા નામથી ભાવથી ભરેલો ભગવાન છે. એવા અનંત નામ છે એ દરેક નામનો ગુણ સ્વભાવ છે, ભાવ છે, એ બધા ભાવથી ભરેલો ભગવાન છે. હા હા જે છે માટે અવ્યક્ત છે. શું કીધું? પ્રગટ અવસ્થાઓ ભૂતકાળની અને ભવિષ્યની અંતરનિમગ્ન છે માટે તેને અવ્યક્ત કહેવામાં આવે છે. કોને? ત્રિકાળી સામાન્ય. હા હા, કેમ કે ત્રિકાળી અવ્યક્ત છે એ પર્યાયમાં અનંતી પર્યાયોનો નિર્ણય કરે. શ્રદ્ધાની સાથે અનંતી પર્યાય ઢળી છે ને શ્રદ્ધામાં કેમ, પણ છતાં એ ભૂતને ભવિષ્યને પર્યાય અંતર નિમગ્ન છે. આ છતાં તેને અવ્યક્ત કહેવામાં આવે છે. કોને? કાયમી ચીજને. કેમ કે કાયમની ચીજ છે એ નિર્ણય કરે છે, પર્યાયમાં પણ એ આવતી નથી. ચીજ પર્યાય તેનો જાણે, પર્યાય તેને જાણે કે આ પૂર્ણ આસો છે, છતાં પૂર્ણ સ્વરૂપ પર્યાયમાં આવે નહીં, એનું જ્ઞાન આવે. હા 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 હા. શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણ જેટલું છે તેની પ્રતીતિ આવે, પણ પ્રતીતિમાં એ વસ્તુ છે એ આવે નહીં. હા 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 હા. ઓહો, આવી વાત આવે ક્યાં બીજી વાત? હે, સંસ્કૃત છે નહી બનુ. ચિત્ત સામાન્ય નિમગ્નમ સમસ્ત વ્યક્તિત્વાત્, સંસ્કૃત છે એટલો શબ્દ છે. ચિત્ત સામાન્ય નિમગ્ન સમસ્ત વ્યક્તિત્વાત્, અવ્યક્ત. અનંતી અનંતી પર્યાય પ્રગટ છે, વ્યક્ત છે. અને અનંતી અનંતી પર્યાયમાં ગઈ છે માટે તે વસ્તુને અવ્યક્ત કહેવાય છે. વ્યક્ત હતી તે ગઈ, તેને અવ્યક્ત કહેવામાં આવે. આમ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનની પર્યાય આ વસ્તુ અવ્યક્ત છે, તે સમાન છે, તેમ ત્યાં દ્રઢપણે સ્થિર થાય છે. સ્થિર ચીજમાં દ્રષ્ટિ સ્થિર થાય છે. એ સ્થિર છે, સ્થિર સમાન અંતર નિમગ્ન થઈ ગયું, એ બધું સ્થિર છે. પર્યાયપણે હતું ત્યારે અથીર હતું, કંપન હતું, સક્રિયપણ હતું. પર્યાયપણે જયારે છે તે સક્રિયપણ હતું. હા 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 હા. સાહેબ તો સમ્યક દર્શનની પર્યાયપણ સક્રિય છે, પર્યાય છે ને. હા હા હા. એમાં નિષ્ક્રિય ગુણ છે ને, સુરતાલીમાં એક નિષ્ક્રિય ગુણ છે. હા હા હા. એ પર્યાયો સમ્યક દર્શનવાદીની વર્તમાન સિવાયની, વર્તમાન પર્યાય સક્રિય છે, સક્રિય છે, નિષ્ક્રિયનો નિર્ણય કરે છે. સમજાણું કાંઈ? એ અનંતી પર્યાયો જે પ્રગટ રૂપે હતી અત્યારે છે, થશે, બધીને સક્રિય કહેવામાં આવે છે. પણ ભગવાન આત્મા એ સક્રિય પર્યાય અંદર ગઈ માટે એ ચીજને તો નિષ્ક્રિય કહેવામાં આવે છે. હા હા હા. આવો દ્રવ સ્વભાવ છે. હા હા. અને એમ એની દ્રષ્ટિ કરવી એ સમ્યક દર્શન છે. સમજાવું કહે. અને એનું જ્ઞાન કરવું એ સમ્યક જ્ઞાન છે. અને ચિત્ત સામાન્યજી અંતર્નિમગ્ન પૂર્વ ભવિષ્ય પર્યાયો તેમાં લીનતા થવી તે ચારિત્ર છે. આ મોક્ષનો માર્ગ છે. ત્રીજો બોલ થયો. ચોથો ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, એક સમયની અવસ્થા ક્ષણિક છે. આ કેવળ જ્ઞાનની પર્યાય પણ ક્ષણિક છે, એક સમય છે. હા હા હા, આ તો બહુ સાદી ભાષા અને વસ્તુ અલૌકિક. વર્તમાનમાં પ્રગટ રૂપ અનંતી પર્યાયો વ્યક્ત રૂપ છે. હા હા, તે ક્ષણિક વ્યક્તિ માત્ર એ વસ્તુ નથી. એક સમયની અનંતી પર્યાયો વ્યક્ત છે. આનંદ ગુણની અપાર જેનો પાર નથી એવી ક્ષણિક વ્યક્તિ માત્ર પ્રભુ નથી. જે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા એ ક્ષણિક માત્ર વ્યક્તિ રૂપે નથી. ક્ષણિક વ્યક્તિ એનો નિર્ણય કરે છે, પણ તે નિર્ણય પર્યાય પૂરતો આત્મા નથી. ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, ક્ષણિક વ્યક્તિ માત્ર જો રાખ્યું છે. એક સમયની ભલે અનંતી પર્યાય છે, ક્ષણિક છે. જેને શુદ્ધ ભાવ અધિકાર નિયમસારમાં એ ક્ષણિક વ્યક્તિઓને પ્રગટ દિશાઓને નાશવાન કરે છે. કારણ કે એક સમય પૂરતી છે ને, ભલે કેવળ જ્ઞાન હોય પણ એક સમય પૂરતી છે, નાશવાન છે. ભગવાન આત્મા જે ત્રિકાળ જે અવ્યક્ત જ્યાં કહ્યો અહીંયા એ તો અવિનાશી છે. ફૂલટનમાં આવતું નથી, બહારમાં આવતું નથી, પોતે પલટતો નથી. ક્ષણિક વ્યક્તિ કુદરતે અવ્યક્ત બોલાવ્યું આ દિવાળીને વસ બેસે. ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, રાગતો નથી, પરતો એમાં નથી, પણ એની ક્ષણિક પર્યાય મોક્ષ માર્ગની. જે નિર્ણય કરે છે ક્ષણિક પર્યાય, એ નિર્ણય કરે છે પર્યાય એટલો એ પોતે નથી. આવું સ્વરૂપ છે. આ કઈ જાતનો ઉદ્દેશ છે? બોલો તો એવો અપા કરો, વ્રત કરો, અપા કરો. આ તો વિચાર કરવાની વાત છે. કર વિચાર તોફાન વિચારી પડી જાય છે. શ્રીમદ માં આવે ને નિર્વિકલ જોકે રાજમલ ટીકામાં તો વિચાર ને વિકલ્પ આપો લીધો છે. સમજ છે ટીકામાં આ વિચાર એમ નહી, આ વિચાર એટલે જ્ઞાન ની પર્યાય નિર્વિકલ્પ તેને વિચાર કેવો. રાજનૈતિકમાં વિચાર આપે મંથન ફલાણું પણ એ બધું વિકલ્પ છે ને એ કહે છે ખબર છે બધી. હા હા અહીંયા તો એમ કે છે પ્રભુ તું રાગ રૂપે તો નથી, પર રૂપે તો નથી, પણ ક્ષણિક વ્યક્તિ માત્ર પણ તું નથી. મોક્ષના માર્ગની પર્યાય છે એ ક્ષણિક છે, કેવળ જ્ઞાન પૂરતી ક્ષણિક છે, પછી આની વાત શું કરી. આ એક ક્ષણિક વ્યક્તિ પ્રગટ દશા રૂપ અસ્થિપણે છે તેટલું તારું સ્વરૂપ નથી, તેટલો તું અસ્થિ નથી. આ એક પર્યાયની અસ્થિપણે પ્રગટ છે અસ્થિ છે પણ તેટલું તારું અસ્થિપણ નથી. અસ્થિ છે પર્યાય તરીકે છે પણ હું એ અસ્થિ તરીકે એટલો નથી, મારું અસ્તિત્વ તદ્દન ભિન્ન છે. સમજાણું કઈ એ સત્તાનો સાહેબો પોતાની સત્તા ક્ષણિક સત્તાથી ભિન્ન રાખે છે. એવી અંતર ક્ષણિક સત્તા વ્યક્ત માત્ર નથી એવો નિર્ણય કોણ કરે છે? એ નિર્ણય તો ક્ષણિક વ્યક્તિ જ કરે છે. જીત વિલાસમાં એવું છે અનિત્ય નિર્ણય નીતનો કરે છે, નીતનો નિર્ણય નીત કોણ કરે છે? હા હા ક્ષણિક વ્યક્તિ છે અનિત છે એ તિકાળ હું છું આટલો નથી એમ નિર્ણય ક્ષણિક વ્યક્તિ કરે છે. એવું માર્ગ છે, એવું માર્ગ વિતરાગનો પાંખ્યો શ્રી વિતરાગ. ઇન્દ્રની સભામાં પરમાત્મા આમ વર્ણતા હતા. ચોથો મૂર્તિઓ ભલે ક્ષણિક વ્યક્તિ અનંત છે, વર્તમાન અનંત છે ને, પણ એક સમયનું અસ્તિત્વ છે. એટલા અસ્તિત્વ પૂરતો હું નથી, મારું અસ્તિત્વ પૂર્ણાનંદમાં પૂરણપૂરું અસ્તિત્વ છે એ પર્યાયમાં આવતું નથી, માટે એને વ્યક્ત કહ્યું. વસ્તુ તરીકે તો વ્યક્ત પ્રગટ જ છે. એવો હું પર્યાયની વ્યક્તતાની અપેક્ષાએ અવ્યક્ત મને હું છું. હા હવે પાંચમો બોલ વ્યક્તપણું પ્રગટ અવસ્થાઓ અનંતી અને અવ્યક્તપણું ત્રિકાળી ધ્રુવ જે છે પર્યાયમાં આવતું નથી અપેક્ષા અવ્યક્તપણું. વ્યક્તમાં આવતું નથી માટે અવ્યક્તપણું. હા 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 એ ક્ષણિક વ્યક્તિ માત્ર વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવામાં આવતા છતાં જ્ઞાનમાં તો વ્યક્તપણું અને અવ્યક્તપણું બે જ્ઞાન થાય છે. જ્ઞાન પ્રગટ દશાઓ અને દશામાં આવ્યું નથી એવો અવ્યક્ત પ્રગટ વસ્તુ બેનું એક સમયમાં વ્યક્ત પર્યાયમાં જ્ઞાન હોવા છતાં તે છતાં પણ એટલે કેમ કહ્યું કે અવ્યક્ત અને વ્યક્તનું જ્ઞાન તો બેનું એકારી છે. આવું હોવા છતાં પણ વ્યક્તને સ્પર્શતો નથી દ્રશ્ય. હે ગજબ વાત છે. ફરી નહી વ્યક્ત પ્રગટ દશાઓ અને અવ્યક્ત પર્યાયમાં આવ્યું નથી એવું અવ્યક્ત દ્રવ્ય બેનું એક સમયમાં મિશ્રિતપણે જોયું મિશ્રિત રૂપે જ્ઞાન છે. પર્યાયનું જ્ઞાન છે દ્રવ્યનું જ્ઞાન છે એને મિશ્રિત કીધું. એમું મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં જ્ઞાનની પર્યાયમાં પર્યાયનું જ્ઞાન ને દ્રવ્યનું જ્ઞાન એમ મિશ્રિત રૂપે પ્રતિભાસ જ્ઞાનમાં પ્રતિભાસ દ્રવ્યનો અને પર્યાયનો જ્ઞાનમાં પ્રતિભાસ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પોતેની પર્યાયનો પ્રતિભાસ અને બીજી પર્યાયનો પ્રતિભાસ અને તે પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યનો પ્રતિભાસ વસ્તુ છે તો વસ્તુમાં રહી પણ જેમ બિંબ છે સામે તેમ અરીસામાં પ્રતિબિંબ એ પ્રતિબિંબ પણે છે એ અરીસો છે એ બિંબ પણ એ નથી એમ ત્યાં વ્યક્તપણે પર્યાય છે અવ્યક્તપણે વસ્તુ છે એટલે કે પર્યાયમાં આવ્યું નથી માટી એ બેનું એક ક્ષણે મિશ્રિત જ્ઞાન હોવા છતાં એ વ્યક્તને દ્રવ્ય સ્પર્શતું નથી. આ તો હજી બીજાને અડવું સ્પર્શવાની વાતો આવે છે. ચુંબન ને આલિંગન કરવું હતું. અરે રે પ્રભુ શું કરે છે તું આ શું કર્યું પ્રભુ હું ક્યાં ગયો. અરે રે હે અરે રે આ શું કર્યું ભાઈ. યા તો દ્રવ્ય સ્વભાવ છે પર્યાયને સ્પર્શતો નથી. અરે રે ત્રીજી ગાથામાં તો એમ કહ્યું કે જીવ દ્રવ્ય છે એ પોતાના દ્રવ્ય ગુણ પર્યાય ત્રણે થશે છે એ તો ફરને ચૂમતું નથી એટલું બતાવવા પરને અડતું નથી સ્પર્શતું નથી એટલું બતાવવા પોતાનો ભગવાન આત્મા પોતાના દેવગુણ પર્યાય સ્પર્શે છે. જેની ઝીણું છે પણ છે અલૌકિક વાત છે. માણસો આવ્યા છે જુદા જુદા હે ભૂણી લેવાય સાચી વાત ભાઈ વાત તો સાચી ભાઈ ભગવાન આત્મા તેની પર્યાયમાં લોકાલોકનો નું જ્ઞાન થાય અને પોતાના દ્રવ્યનું પણ જ્ઞાન થાય. ભાઈ એ વાત અહીં ન કરી, ફક્ત પર્યાય નું દ્રવ્યનું જ્ઞાન તો પર્યાયમાં લોકાલોક નું જ્ઞાન તો છે. એને પર્યાય કહીએ. જ્ઞાનની પર્યાયમાં ભલે શુદ્ધ જ્ઞાનની પર્યાય હો, પણ એ પર્યાયનો સફળ પ્રકાશક સ્વભાવ હોવાથી તે પર્યાયમાં શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં પણ પરપ્રકાશકપણું આવી જાય છે. હા હા હા, એવી જ એક સમયની પર્યાય જેનો જ્ઞાન સુપર પ્રકાશક સ્વભાવ છે. 17મી ગાથામાં એમ આવ્યું કે પર્યાય સ્વને જાણે જ છે, પણ એની દ્રષ્ટિ ત્યાં નથી. શું કહ્યું કે ક્ષણિક જે જ્ઞાનની પર્યાય છે એ પર્યાયનો સ્વભાવ સુપર પ્રકાશક છે, એથી એ પરને પ્રકાશે છે અને એને જણાય છે, પણ તે સોને પ્રકાશે જ છે પર્યાય. કેમ કે પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક, એકલો પ્રકાશક છે એમ નહીં, તે એકલો સ્વપ્રકાશક છે એમ નહીં, એ પર્યાયનું સામર્થ્ય જ એટલું છે કે સ્વને પ્રકાશે અને પરને એટલે સ્વને પ્રકાશે છે અજ્ઞાનીની પર્યાય પણ. હા 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 હા, પણ તેની નજરો ત્યાં નથી. વર્તમાન પર્યાય ટીકાઓને પ્રકાશે છે એવો પર્યાયનો સ્વભાવ હોવાથી તે સ્વદ્રવ્યને પર્યાય પ્રકાશે છે, પણ પર્યાય દ્રષ્ટિવંતની દ્રષ્ટિ પર્યાય ઉપર છે, અંતર્મુખ દ્રષ્ટિ ઉપર નથી. માટે તેને જણાતા છતાં તેને જાણતો નથી. અને અહીં તો બીજું સિદ્ધ ગણું છે કે એની જે પર્યાય છે એ ક્ષણિક છે અને ટીકાળ છે તે ધ્રુવ છે, અવ્યક્ત છે. તેનું એક સાથે જ્ઞાન એ પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન થયું તેને પર્યાય કહીએ, પર્યાય એને પર્યાય કહીએ. પણ એ પર્યાયનું જ્ઞાન અને દ્રવ્યનું જ્ઞાન મિશ્રિત એક સમયમાં હોવા છતાં તે દ્રવ્ય જે છે અવ્યક્ત એ પર્યાયમાં આવતું નથી, એટલે પર્યાયને સ્પર્શતું નથી. એને જાણનારી પર્યાયને જાણનારું સ્પર્શતો નથી. અડકા હમ જાણું કઈ જાણે તો કેમ કીધું, ક્ષણિક વ્યક્તિ માત્ર વ્યક્તપણું અવ્યક્તપણું વેળા મિશ્રિત રૂપે, એટલે સમજાવવું છે મિશ્રિતપણું. બાકી તો પર્યાયનો ધર્મ જ એવડો છે, સ્વને જાણે પર્યાયને જાણે પરને જાણે તો પર્યાયમાં જ્ઞાનમાં આવી ગઈ વાત. એટલે પર્યાયને જાણે અને દ્રવ્યને જાણે એ તો પર્યાયનો સ્વતઃ સ્વયંસિદ્ધ સ્વભાવ છે. છતાં એવડી જે પર્યાય કે જે સ્વને જાણે પોતાને જાણે પરને જાણે એવી પર્યાયને દ્રવ્ય અડતું નથી. બહુ સારો અધિકાર આવી ગયો છે. જેની પર્યાય એક ગુણની એવી અનંતી ગુણની પર્યાય, જેમ એક પર્યાયમાં લોકાલોકને એક પર્યાયમાં જાણવાની તાકાત, એમ શ્રદ્ધાની પર્યાયમાં એ બધાને શ્રદ્ધવાની તાકાત, એવી અનંતી અનંતી પર્યાયમાં અનંતની અનંતી તાકાત છે. એવી અનંતી અનંતી તાકાત વાળી પર્યાય ને પર્યાય જાણે, અને તે પર્યાય ત્રિકાળને જાણે. જાણવા છતાં તે જ્ઞાયક સ્વરૂપ પર્યાયને અડતો નથી. પર્યાયને જાણે, પૂર્ણ જાણે, છતાં તે પૂર્ણ જાણનારો તે પર્યાયમાં આવતો નથી. આવી વાક્યા સાધારણ જાણપણું થાય તો આપણે જ્યાં જાણી ગયા બાપુ, એ માર જ્યાં કોઈ અલૌકિક છે. અંતરના પંથ, એના પથિકની પંથની દશા કોઈ અલૌકિક છે. એ કહ્યું પર્યાયમાં મિશ્રિત મિશ્રિત, એટલે એ તો એક સમયની એટલી તાકાત હતી. પણ પર્યાયનું જ્ઞાન ને દ્રવ્યનું જ્ઞાન એમ બેનું કીધું એટલે મિશ્રિત કીધું. મિશ્રિત કઈ એક પર્યાય છે ને, જ્ઞાનની પર્યાય દ્રવ્યની છે ને પર્યાય પર્યાય, એમને મિશ્રિત થઈ ગયું એમ નથી. પણ બેનું સાથે જ્ઞાન છે માટે મિશ્રિત કહેવામાં. સમજાણું કાંઈ હવે આમાં વડપ પાડવા નપ્પા કરવા એવું અમને તો મા બે ની વાત થઈ. ભગવાનની ભક્તિ કરો, ગુરુની ભક્તિ કરો, મળી જશે. ધૂળે નથી આંબલ ને છે, પણ વસ્તુ છે. જેના ઉપર ને જેના ભૂમિકા ઉપર પર્યાય થાય છે એ કોઈ ચીજ છે કે નહીં? જેના ઉપર પર્યાય થાય છે એ કોઈ ધ્રુવ ભૂમિ છે કે નહીં? જેના ઉપર પર્યાય તરે છે, ઉપર તરે છે તો અંદર કોઈ ચીજ છે કે નહીં? અંતરમાં માચ માબું. જેની ધરતીમાં જે ખડવું તો ધરતી છે કે નહીં? એમ જેની ભૂમિકામાંથી પર્યાય જુદી થઈ એની કોઈ ભૂમિ નકોર ભૂમિ ધ્રુવ છે કે નહીં? હા, એ તો કે છે કે એનું અને પર્યાયનું જ્ઞાન થવા છતાં છતાં પણ એમ કીધું ને, એમ કેમ કીધું? બે નું જ્ઞાન હોવા છતાં પણ દરેક તે પર્યાયને અડતો નથી. બે નું જ્ઞાન એક હારે હોવા છતાં પણ એક તે દરેક પર્યાયને અડતો નથી. પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન થાય, પર્યાયમાં પરનું જ્ઞાન થાય, એવી જે પર્યાય તેમાં સ્વપરનું વિસ્તૃત જ્ઞાન કહેવામાં આવ્યું. છતાં એમ હોવા છતાં પણ જેનું દ્રવ્યનું જ્ઞાન આવ્યું, પર્યાયનું જ્ઞાન આવ્યું, છતાં એ દ્રવ જે જ્ઞાને નિર્ણય કર્યો છે તે પર્યાયને તે દ્રવ્ય અડતું નથી. આવી વાત છે. ભીણા મિશ્રિત રૂપે હોવા છતાં પણ વ્યક્તપણાને સ્પર્શતો નથી, પર્યાયને તે અડતો નથી. પર્યાયમાં તેનું જ્ઞાન થવા છતાં તે અજ્ઞાન જેમ થયું તે વસ્તુ તે પર્યાય ને અટકી નથી. આ પર્યાયમાં તે નું જ્ઞાન થયું છતાં તે જ્ઞાન થયું એ પર્યાય ને તે વસ્તુ અડકી નથી. આ આવી વાતો છે. ત્રણ ચાર ને પાંચ થયા ને માટી થી અવ્યક્ત કહેવામાં વિશેષ કેટલું.